414 પ્રશ્ન મૂળ પ્રશ્ન એ હતો કે સમ્યક દ્રષ્ટિ જીવોનો અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, એમને કોઈ નરકમાં જવાની ઈચ્છા તો હોતી નથી, છતાં કોઈક સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે તો ત્યાં જળ કર્મનું જોર છે અને જળ કર્મ જીવને નરકમાં લઈ જાય છે, તેથી જવું પડે છે. આ વાત ખરી છે કે નહીં? આવો પ્રશ્ન હતો. જળ કર્મો એને લઈ જાય છે એ વાત સાચી છે કે ખોટી? અને એના ઉત્તરમાં એના જવાબ રૂપે વાત કરી કે ના, એ વાત ખરી નથી. અને એમાં પહેલા જવાબ તરીકે પહેલી વાત એ લીધી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એટલે જળ કર્મ જે છે તે ભૂતગળ, એ જીવ, એ ચૈતન્યને નરકમાં લઈ જઈ શકે નહીં. આ સિદ્ધાંતની વાત. એટલે કે જીવ પોતે પોતાની યોગ્યતાથી પોતે જ નરકમાં જાય, પણ કર્મ એને લઈ જઈ શકે નહીં. અને બીજી વાત એ લીધી કે સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ, કોઈ જીવ નરકમાં જવા માંગતા નથી, કોઈને નરકમાં તો જવું નથી. જે જે જીવો નરક ક્ષેત્રે જવા લાયક હોય તે જીવો પોતાની ક્રિયાવતી શક્તિના પરિણમનના કારણે ત્યાં જાય છે, અને તે વખતે એને કારમણ અને તેજસ બે શરીર હોય છે. જ્યારે જીવ આ શરીરમાંથી નીકળે છે ત્યારે એને બે શરીર હોય છે, તેજસ અને કારમણ શરીર બે હોય છે. તો એ કારમણ શરીર છે એ તો ભાવકર્મ રૂપે હોય છે. એ વખતે તો પૂતગળના પરમાણુઓ જે છે એને એટલા હજી પૂરા ગ્રહણ પણ કર્યા નથી હોતા, એટલે કે નારકીનું શરીર જે છે એ એવા પરમાણુ તો એને ગ્રહણ પણ કર્યા નથી હોતા. એની ગતિ થાય છે, ધર્માંડ પણ કેટલાક પરમાણુ એ ગ્રહણ કરે છે, પણ એ બધું જે નારકીનું શરીર વિક્રિય શરીર એના પરમાણુ એ જે ગ્રહણ કરે છે એ તો ત્યાં પહોંચીને ગ્રહણ કરે છે, એની પોતાની યોગ્યતાથી ગ્રહણ કરે છે. એટલે એ કઈ કર્મ છે તે કઈ બધું કરાવે છે એમ નથી, એ બીજો જવાબ આપ્યો. અને ત્યાર પછી ત્રીજો જવાબ એ હતો કે વળી અભિપ્રાય તો શ્રદ્ધા ગુણનો પર્યાય છે, બે ગુણ જુદા છે. અભિપ્રાય એટલે જે માન્યતા જે છે, માનવું ઈચ્છા આ નરકમાં જવા વિશેનો જે અભિપ્રાય કયો તે શ્રદ્ધા ગુણનો પર્યાય છે, અને ઈચ્છા તે ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. સમ્યક દ્રષ્ટિની વાત લીધી અને પછી બે રીતે વાત લીધી ને કે સમ્યક દ્રષ્ટિ જીવ છે તેનો જે અભિપ્રાય નરકમાં જવાનો હોતો નથી, છતાં કોઈક સમ્યક દ્રષ્ટિ નરકમાં જાય છે, આ વાત લીધી. તો એમાં ત્રીજું આ સ્પષ્ટીકરણ કર્યું, એની અંદર એમ કહ્યું કે એ અભિપ્રાય છે તે શ્રદ્ધા ગુણનો પર્યાય છે, અને ઈચ્છા તે ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે. એટલે દ્રવ્યના દરેક ગુણો સ્વતંત્ર અને એકબીજાની સહાય વિના વર્તતા હોય ત્યારે જીવની ઈચ્છા કે અભિપ્રાય ગમે તે જાતના હોય, તેમ છતાં જીવની ક્રિયાવતી શક્તિનું પરિણામ જે રીતે થાય છે તેના ગુણ પ્રમાણે જેમ થાય છે તેમ થાય. એટલે કે અભિપ્રાય અને ઈચ્છાથી થતું નથી, એના કરતા અભિપ્રાય ને ઈચ્છા વિના એટલે સ્વતંત્રપણે તે વખતના તે પર્યાયના ધર્મ અનુસાર થાય છે. એટલે એ ત્રીજી રીતે વાત લીધી. અને હવે એના પછી ચોથું સમાધાન. ચોથું સમાધાન શું કહ્યું છે કે નરક ગતિનો ભવ પોતાના પુરુષાર્થના દોષથી બંધાયો હતો. નરક ગતિનો ભવ જે બંધાયો, જે થયું ત્યાં જવાનું, એ પોતાના પુરુષાર્થના દોષથી થયું છે. તેથી યોગ્ય સમયે તેના ફળ રૂપે જીવની પોતાની લાયકાતના કારણે નારકીનું ક્ષેત્ર સંયોગો રૂપે હોય છે. નરકનું ક્ષેત્ર છે એ ત્યાં રહેવું એ ક્ષેત્રમાં, અને એ નારકીનું શરીર એ બધું જે છે એ જીવની પોતાની લાયકાતને કારણે થાય છે. અને એમાં ફળ શેના ફળ રૂપે કહ્યું? તો કે પોતે જેવા દોષ કર્યા હતા એ દોષના ફળ રૂપે કહ્યું. એમ ના કહ્યું કે એના ફળ રૂપે, એટલે કે જળ કર્મ જે છે ભૂતગળ એના ફળ રૂપે ના કહ્યું. મૂળ દોષ પોતે કર્યો છે એટલે પોતાને એવું ફળ પ્રાપ્ત થયું છે. વ્યવહારથી એમ કહેવામાં આવે કે એવું કર્મ બંધાયું અને કર્મનો ઉદય આવ્યો, એ બધું વ્યવહારથી કહેવામાં આવે છે, પણ ખરેખર તો એ પોતે જ પોતાની એવી દશા, હીન દશા એવી કરી છે. અને એ હીન દશા જયારે યોગ્ય સમય એવો હોય છે ત્યારે એને એવી દશા પ્રાપ્ત થાય છે. એને દોષ કર્યા છે એને લીધે થઈને થાય છે. એટલે કર્મ તેને નરકમાં લઈ જતું નથી. કર્મના કારણે જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચાર કથન છે, એટલે વ્યવહાર નયનું કથન છે. જીવનો કર્મની સાથેનો નિયમિત નૈમિતિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે. જીવ જયારે નરકમાં જાય છે એટલે એ નૈમિત્તિક, એટલે એ નારકી થયો એ નૈમિત્તિક. જીવની પર્યાય નારકીની પર્યાય થઈ એ નૈમિત્તિક, નારકીનું શરીર મળ્યું એ નૈમિત્તિક નહીં. જીવની પોતાની પર્યાય નારકીની પર્યાય થઈ એ જીવની એ નૈમિત્તિક થયું, જીવની એ પર્યાય બદલાઈ. એ વખતે નિમિત્ત તરીકે તમને એમ કેવું હોય તો કહેવાય કે એના કર્મ, એને યોગ્ય કર્મ હતા. પણ એ કર્મ બંધાયા કેવી રીતે, એ કર્મને માટેનું નિમિત્ત કોણ? તો એ જીવના ભાવ, એને દોષ કર્યા એને લીધે થઈને તો કર્મ બંધાયા. એટલે એના કરતા સીધું જ કહી દઈએ કે જીવે એવા ભાવ કર્યા તો એ નારકીમાં ગયો, વચ્ચે કર્મને ન લાવીએ તો પણ ચાલે. એમાં આમાં જોઈએ તો ખરેખર તો એવું જ છે, જીવના ભાવ એવા થયા કે જેને લીધે થઈને ખૂબ પાપના ભાવ એને કર્યા, એને લીધે થઈને પાપનું કર્મ બંધાયું ને પછી એના ફળ રૂપે નરકમાં જવું થયું. તો વચમાં એક કર્મને ન લાવીએ ને એમને એમ કહીએ કે જીવે એવા ભાવ કર્યા પાપના ભાવ એટલે એ નરકમાં ગયો, તો એમાં શું વાંધો આવે છે? કઈ વાંધો નથી આવતો, મૂળ વાત તો એ જ રહેશે. અને કર્યું છે એવું જ, જીવે કર્યું છે ને જીવ એ પ્રમાણે ત્યાં જ ગયો, એ સ્થિતિએ ઉપજ્યો છે, એવી એની યોગ્યતા થઈ છે. જેવું આપણે ભાવ દ્વારા જેવું કરીએ ને એવી જ આપણી યોગ્યતા થાય, એટલે આપણા ભાવ જેવા થાય એવું જ થાય છે. એમાં પછી વચમાં તમે કર્મને નિમિત્ત તરીકે મૂકો કે ન મૂકો, પણ મૂળ વાત કે સિદ્ધાંતની વાત એટલી જ છે કે તમારા ભાવ કેવા. તો તમે આવા ભાવ કર્યા છે તો એ ભાવની એક નોંધ રહી જાય છે, એક લોગ ફાઇલ રહી જાય છે. તમે જેટલા જેટલા જેવા જેવા ભાવ દરેક સમયે દરેક ક્ષણે જેટલા કર્યા છે એ બધાની એક નોંધ રહી જાય છે, એ લોગ ફાઇલ આખી રહી જાય છે. અને એ બધાનો ભેગું થઈ અને તમને જેવું ઈચ્છ્યું છે તમે એવું જ મળે છે. તમે એવા ક્રૂરતાના ભાવ કર્યા તો ક્રૂરતા કરો, તમને ગુસ્સો આવે ક્રોધ થાય એવા સંયોગો મળે, તો એવા વધારે વધારે સંયોગો ક્યાં હોય? એવા વધારે વધારે સંયોગો ક્યાં હોય? નરકમાં હોય, કે જ્યાં ગુસ્સો જ કરવો પડે, બીજું કઈ થાય નહીં, ક્રોધ જ આવે. કેમ કે બહુ ત્રાસ હોય, એ એવો અસાતા વેદનીયનો એવો ઉદય હોય છે કે ત્યાં દુઃખ 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 એટલું બધું દુઃખ હોય કે એ ક્રોધ આવે ને દ્વેષ જ થાય. અને તમે દ્વેષ કર્યા હતા તો તમને દ્વેષ કરવા માટેની એ અનુકૂળતા કરી આપી કે તમારે દ્વેષ જ કરવા છે તો જાઓ નરકમાં, ત્યાં કરજો બેઠા બેઠા દ્વેષ. એટલે જેવા ભાવ આપણે કરીએ છીએ એ માટેની આપણને એવી અનુકૂળતા મળી જાય છે. ઢોર જેવા ભાવ કરીએ છીએ, ગુરુદેવ કહે છે કે આડોડાઈ કરી ધર્મની બાબતમાં, બીજી બધી બાબતમાં આડોડાઈ કરી એટલે આડા થયા. એટલે શું આડા થયા? એટલે ટેડા ટેડા હોય માન બને આ આડોડાઈ કા મતલબ ટેડાપન ક્યા તો ટેડે હુએ. ટેડે કા મતલબ ક્યા હે? એ જો તિર્યંક શબ્દ હે વો ટેડે હે. આ પશુ છે બધા, પ્રાણીઓ છે બધા આડા છે, ચાર પગે ચાલે છે કે છ પગે કે જે પગે જેટલા પગે બધા આડા, આપણી જેમ ઉભા નહીં. તો કે છે ગુરુદેવ હંમેશા એમ કે છે કે આડોડાઈ કરી જીવે એટલે આડા થયા. એટલે જે કઈ છે તે જીવ પોતે કરે છે, એના ભાવ રૂપે એને ફળની પ્રાપ્તિ થાય છે. પછી તમારે એમાં કહેવું હોય તો કહી દો કે ભાઈ કર્મના નિમિત્તે, એમાં કોઈ વાંધો નથી. પણ એ ઉપચારથી કહેવામાં આવે, વ્યવહાર નયનું કથન છે. અને ખરા અર્થમાં જોઈએ છે તો કર્મ કંઈ કરતું નથી, તમે એવી યોગ્યતા ઉભી કરી છે. અને તમે બીજા પ્રકારે યોગ્યતા પણ ઉભી કરી શકો છો. જો એવી ખરાબ યોગ્યતા તમે ઉભી કરી છે તો તમે સારી યોગ્યતા પણ ઉભી કરી શકો. તમે જ્ઞાન ભાવે પરિણમવાની યોગ્યતા પણ તમે કરી શકો. બધું તમારા હાથમાં જ છે, તમારું કોઈ લઈ જતું નથી. તમારી અંદરની અંદર જે શક્તિ પડી છે, અંતરમાં જે શક્તિ પડેલી છે અનંત ગુણોની, એ શક્તિ કોઈ લઈ જતું નથી, કોઈ લઈ જઈ શકે તેમ છે નહીં. અનંતકાળથી એવી ને એવી ભરી પડી છે. એના તરફ આ આત્મા દ્રષ્ટિ કરે અને એની પર્યાયમાં પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો એ પ્રાપ્ત થયા વિના રહે જ નહીં, ચોક્કસ પ્રાપ્ત થાય. અને અનંતકાળમાં અનેક જીવો, અનંત જીવોએ પ્રાપ્ત કર્યું છે અને એવા જ પુરુષાર્થથી પ્રાપ્ત કર્યું છે. સમજવાનું ધર્મની અંદર આટલું જ છે. એટલે અહીંયા એ વાત કરી દીધી કે એ જીવ નરકમાં જાય છે એમ કહેવું તે તો માત્ર ઉપચાર કથન છે. જીવનો કર્મ સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે શાસ્ત્રોમાં તે કથન જણાવ્યું છે. પરંતુ ખરેખર જડ કર્મ જીવને નરકમાં લઈ જાય છે એમ બતાવવા માટે તે કહ્યું નથી. ખરેખર એ કે લઈ જાય છે એમ દર્શાવવા માટે નથી કહ્યું, એ તો ઉપચાર કર્યો છે કે એ વખતે કયું નિમિત્ત હતું, બસ એટલી વાત છે. તો આ પ્રશ્ન 414 થયો, એમાં સરસ જવાબ આપ્યો અને ચાર જુદી જુદી રીતે જવાબ આપ્યો. પ્રશ્ન 415 ઉપાદાન અને નિમિત્ત કારણોને બીજા કયા નામોથી કહેવામાં આવે છે? આપણે આ ઉપાદાન કારણ અને નિમિત્ત કારણની વાત કરી આટલી બધી, એટલે હવે થોડીક વધારે વાત કરે છે કે ઉપાદાન અને નિમિત્તને બીજા કયા નામોથી કહેવામાં આવે છે. ઉત્તરમાં આપ્યું છે, ત્રણ વાત આપી છે કે ઉપાદાનને અંતરંગ કારણ અને નિમિત્તને બહિરંગ કારણ કહેવામાં આવે છે. બીજું, ઉપાદાનને અનઉપચાર એટલે નિશ્ચય અને નિમિત્તને ઉપચાર એટલે વ્યવહાર કારણ કહેવામાં આવે છે. એક તો બહિરંગ કારણ ને અંતરંગ કારણ એવું કહેવાય, અને અનઉપચાર, ઉપચાર નહીં તે અનઉપચાર એટલે કે નિશ્ચય, અને બીજું નિમિત્તને ઉપચાર વ્યવહાર કહેવામાં આવે છે. એવું વ્યવહાર કારણ કહેવામાં, નિશ્ચય કારણ અને વ્યવહાર કારણ એમ પણ કહેવામાં આવે છે. અને ત્રીજું કહે છે, નિમિત્ત કારણને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. તો આ રીતે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 416, નિમિત્ત કારણોમાં કયા કયા ભેદ પડે છે? ઉત્તરમાં આપ્યું છે, અનેક નિમિત્ત કારણોમાં જે મુખ્ય નિમિત્ત હોય તેને અંતરંગ નિમિત્ત કારણ કહેવામાં આવે છે, અને ગૌણ નિમિત્ત હોય તેને બહિરંગ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. અંતરંગ નિમિત્ત કારણ જે છે, અંતરંગ નિમિત્ત છે, એની એક વાત લીધી અને બીજા બહિરંગની વાત લીધી. એટલે અંતરંગ જે છે એ મુખ્ય હોય, અને બહિરંગ બહારનું જે છે તે ગૌણ હોય, એ મુખ્ય ન હોય. મુખ્ય કારણ તો પેલું અંતરંગ કારણ છે તે જ. એટલે હવે એના દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે કર્મબંધ માટે આત્માના યોગને બહિરંગ નિમિત્ત કારણ અને જીવના રાગાદી ભાવને અંતરંગ કારણ કહે છે, અથવા અંતરંગ નિમિત્ત કહે છે. કર્મબંધ થાય ત્યારે શું થાય? કર્મ બંધાય સેનાથી? એમાં આ એક તો યોગ છે ને બીજું કસાય હોય છે. કસાય એ ભાવ છે, કસાય છે તે ભાવ છે. હવે યોગ જે છે એને લઈને આમ જોવા જઈએ તો પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે, અને જે કસાય છે એને લીધે થઈને અનુબંધ અને સ્થિતિ બંધ થાય છે. એટલે યોગ એટલે જોડાણ. જોડાણ જે છે એ બહિરંગ કારણ અહીંયા કહ્યું છે, એ બહારનું કારણ છે. પણ ખરેખરું કારણ શું છે? તો કે ખરેખરું કારણ છે એના રાગ દ્વેષ કસાય ભાવ છે. એટલે એ જે ભાવ છે, અથવા તો શુભ ભાવ છે અશુભ ભાવ છે, એ જેવા ભાવ છે તેવા કર્મ બંધાય છે. એટલે એને અંતરંગ કારણ કહ્યું, અને એ પ્રકૃતિ બંધ અને પ્રદેશ બંધનું કારણ નથી, એ સ્થિતિ બંધ અને અનુભાગનું કારણ છે, અનુબંધનું કારણ છે. એટલે સ્થિતિ કેટલો સમય રહે અને કેટલી તીવ્રતાથી રહે એનું કારણ છે. એટલે રાગાદી ભાવ જે છે, શુભ રાગ કે અશુભ ભાવ, એ ભાવ જ ખરેખર કર્મનું કારણ છે. એ ન હોય અને માત્ર યોગ હોય તો પછી સ્થિતિ રહેતી જ નથી, સ્થિતિ હોય જ નહીં. એટલે એક સમયની સ્થિતિ હોય, વધારે હોઈ શકે જ નહીં. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને યોગ છે, હજી શરીર સાથે યોગ છે, પણ કસાય રહ્યા નથી. તો એમને કર્મ બંધાય છે. તો કેવું કર્મ બંધાય છે? તો એક સમયનું, અને એ બીજા સમયે ભોગવાઈને પૂરું થઈ જાય છે. એક જ સમયનું કર્મ, એ સાતાવેદનીય. એટલે એનો કોઈ અર્થ જ નથી, એક સમયના કર્મનો કોઈ અર્થ રહેતો જ નથી. એટલે ખરેખરું, અને બીજી વસ્તુ, તીવ્રતા, કેટલી તીવ્રતા એને માટે થઈને પણ કસાય કેટલી તીવ્રતાપૂર્વક કર્યા છે, રાગ ને દ્વેષ કેટલી તીવ્રતાપૂર્વક કર્યા છે, એટલી તીવ્રતાપૂર્વક એના અનુબંધ પડે છે ને એટલો લાંબો ટાઈમ ચાલે છે. એટલે એક જ વખતમાં ભોગવાય અને એક વખતમાં ન પણ ભોગવાય, બાંધ્યું હોય એક વખતમાં અને ભોગવાય ઘણી વખતમાં, એનો ઉદય ઘણી વખત સુધી આવ્યા જ કરે, એવું ખરાબ બાંધ્યું હોય કર્મ તો પછી આવ્યા કરે. એટલે એવું નથી કે એક વખત બાંધ્યું એટલે એક વખતમાં ભોગવાઈ જાય, એવું કંઈ નથી. અને અનેક વખતે બાંધ્યું હોય તો અનેક વખતે જ ભોગવાય એવું પણ નથી. અનેક વખતે બાંધેલું કર્મ જે છે એ પણ એક વખતમાં ભોગવાઈ શકે. એટલે એમાં સંક્રમણ થાય છે. સંક્રમણ એટલે પ્રકૃતિ બદલાય કર્મની, અને બીજું ઉત્કર્ષણ અને અપકર્ષણ પણ થાય છે. એટલે એ કર્મ જે છે એ ભેગા થઈ અને વધારે કર્મ મોટું બને, એટલે એની તીવ્રતા વધે, અથવા તો તમારું પુણ્ય હોય એ ઓછું થઈ જાય, એવા પાપ તમારા હોય કે જે તમે પુણ્ય બાંધ્યું હોય એ ઓછું થઈ જાય, અથવા તો એટલા બધા પુણ્ય તમારા થયા હોય તો તમને પાપ કર્મ જે બાંધ્યું હોય એ ઓછું થઈ જાય. એટલે આવા ફેરફાર તો કર્મમાં થતા જ હોય છે. એટલે બહિરંગ કારણ જે છે તે શું છે? યોગ છે. અને અંતરંગ કારણ છે તે ભાવ છે. આ પંચાસ્તી કાયની ગાથા 148 ની ટીકામાંથી લેવામાં આવ્યું છે. બીજું કે વળી વ્રત દાન આદિ તો કસાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત સાધન છે, અને કરણાનું યોગનો અભ્યાસ કરતા ત્યાં ઉપયોગ જોડાઈ જાય ત્યારે રાગ આદિ દૂર થાય છે, તેથી તે અંતરંગ નિમિત્ત સાધન છે. આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવ્યું છે. વ્રત દાન એ બધું જે છે એ કસાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત સાધન છે. એ વ્રતના નિમિત્તે કે દાન આદિના નિમિત્તે તમારા કસાયો ઓછા થાય છે. કસાયો થાય છે ઓછા તમારા પોતાના કારણે, પણ નિમિત્ત તરીકે શું છે? તો કે તમે એ વખતે દાન આપ્યું કે વ્રતનો તમે વિકલ્પ કર્યો અને જે કંઈ થયું એ નિમિત્ત કહેવાય. એ નિમિત્તે તમારી દશા એટલે તમારા કસાય એ વખતે મંદ પડ્યા, એ વખતે કસાય મંદ પડ્યા. એટલે અહીંયા એમ કહ્યું કે વ્રત દાન આદિ તો કસાય ઘટાડવાના બાહ્ય નિમિત્ત સાધન છે, અને કરણાનું યોગનો અભ્યાસ કરતા ત્યાં ઉપયોગ જોડાઈ જાય. દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરીએ અને એમાં આ કરણાનો ઉપયોગનો અભ્યાસ કરીએ એટલે પછી કેવું ચારિત્ર હોવું જોઈએ અને એ ચારિત્રને અનુસાર જે પુરુષાર્થ કરીએ એટલે આત્માલક્ષી પુરુષાર્થ કરીએ અને આત્મામાં જોડાઈએ, જાગૃતિ રાખીએ અને એમ વિચાર કરીએ કે આ કોઈ ભાવ મારા નથી, આ કસાય ભાવ મારા હોઈ શકે જ નહીં, અને હું શુક્રના કામો કસાય કરું છું, મારે શું છે એમાં? મારે એમાં રાગ કરવા જેવું કે દ્વેષ કરવા જેવું, ક્રોધ કરવા જેવું કે માન રાખવા જેવું કે પ્રપંચ કરવા જેવું કે લોભ કરવા જેવું, એવું શું છે? એ પદાર્થ, એ વસ્તુ કે વ્યક્તિ એ કોઈ મારા છે જ નહીં, હું ભગવાન આત્મા બધાથી જુદો છું અને હું તો મારા સ્વરૂપનો સ્વામી છું, એ સ્વરૂપને જ પ્રાપ્ત કરીશ. અને એના તરફનો એ રીતે જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ હોય એટલે એમ કહે છે અહીંયા કે એવો અભ્યાસ, અહીંયા શું કહ્યું છે? કરણાનો યોગનો અભ્યાસ. અભ્યાસ એટલે માત્ર વાંચનની વાત નથી, અભ્યાસ એને કહેવામાં આવે કે જે વારંવાર વારંવાર કરવામાં આવે એને અભ્યાસ કહેવામાં આવે. એક વખત વાંચીને મૂકી દો તો સ્ટોરી બુક પણ વાંચીને મૂકી દઈએ છીએ આપણે, એટલે એ વાત નથી. ધર્મની અંદર કોઈ દિવસ એક વખત વાંચન ચાલે જ નહીં. તમે યાદ શક્તિ તમારી ગમે તેવી હોય તો પણ તમારે વારંવાર એનો અભ્યાસ કરવો જોઈએ. યાદ રહી ગયું એટલે આવડી ગયું એમ ન કહેશો. શું આવડ્યું? કઈ આવડવાનું જેવું જેવી કોઈ વાત છે જ નહીં. આ બધું યાદ રહી ગયું, આના ભાગ અને પેટા વિભાગ ને બધું યાદ રહી ગયું એટલે આવડી ગયું. શું આવડવાનું? આવડવાની તો કોઈ વાત છે જ નહીં. અંતરમાં જવા માટે તમને માર્ગ બતાવ્યો ને, તમે અંતરમાં ગયા? અંતરમાં જવાતું નથી તો પછી ફરીથી અભ્યાસ કરો. વારંવાર અભ્યાસ કરવાથી માન્યતા દ્રઢ થતી જાય છે અને એક પળ એવી આવે છે કે અચાનક જ અંતરમાં એવો ઉઘાડ થઈ જાય છે. એમ થાય છે કે આવો ભાવ ને આવો વિચાર પહેલા તો મને કેમ આવ્યો નહીં? આ વસ્તુ મેં બે વાર વાંચી, ત્રણ વાર વાંચી, પણ પહેલા તો મને આવો વિચાર આવ્યો નતો, અને અચાનક જ એ તમને પ્રકાશ થઈ જાય છે. એટલે વારંવાર એનો અભ્યાસ હોય હંમેશા. ધર્મના શાસ્ત્રો એક વખત વાંચવાથી કંઈ વળે નહીં, બે વખત નહીં પણ અનેક વાર વાંચવા જોઈએ. એક ને એક વસ્તુ અને જુદી જુદી રીતે વિચારવી જોઈએ, એની જુદી જુદી અપેક્ષાથી એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, જુદા જુદા નયથી એનો અભ્યાસ થવો જોઈએ. એટલે એને અભ્યાસ કહેવામાં આવે. એટલે કે અહીંયા કહ્યું કે કરણાનો યોગનો અભ્યાસ કરતા ત્યાં ઉપયોગ જોડાઈ જાય, ઉપયોગ ત્યાં જોડાઈ જાય, જ્ઞાન દર્શનનો ઉપયોગ ત્યાં જોડાઈ જાય, ત્યારે રાગથી દૂર થઈ જાય છે. એટલે એ અંતરંગ નિમિત્ત છે, એ અંતરંગ સાધન છે. 3.5 લીટી છે, 3.5, એમાં કેટલી બધી તત્વની વાત મૂકી દીધી છે. મહાપુરુષોનો આવું જ હોય છે. આ મોક્ષ માર્ગ પ્રકાશક ના લખનારા પંડિત જે હતા એ ખરેખર સમ્યક દ્રષ્ટિ પંડિત હતા, એ કોઈ સામાન્ય પંડિત નહોતા. ટોડરમલજી સમ્યક દ્રષ્ટિ પંડિત હતા. હવે ત્રીજું કે છે, આ સમ્યક્ત્વ પરિણામનું બાહ્ય સહકારી કારણ. શેનું સહકારી કારણ? આ સમ્યક્ત્વ પરિણામ એનું બાહ્ય સહકારી કારણ વિતરાગ સર્વજ્ઞના મુખ કમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્ય શ્રુતરૂપ તત્વ જ્ઞાન જ છે. શું કહ્યું? સમ્યક તો થયું ને તમને, તો સમ્યક તો તમને થયું, તમારું પરિણમન સમ્યક તો થયું, સમકિત થયું, સમ્યક દર્શન તમને થયું, તો એમાં તમારે માટે બાહ્ય સહકારી કારણ અથવા તો બાહ્ય નિમિત્ત શું હતું? તો એ દ્રવ્ય રૂપ તત્વજ્ઞાન. અને એ તત્વજ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે વિતરાગ સર્વજ્ઞના મુખમાંથી, એટલે વિતરાગની વાણીમાંથી એ દ્રવ્ય સ્ત્રુતરૂપ તત્વજ્ઞાન આવ્યું. પણ એ બાહ્ય કારણ છે, એ બાહ્ય સહકારી કારણ કયું, એ નિમિત્ત છે અને બાહ્ય નિમિત્ત છે, એને લીધે થઈને તમને સમ્યક દર્શન થયું છે એમ નથી. એ બાહ્ય કારણ છે, ઉપકારી કારણ છે, સહકારી કારણ છે, બધું જે કહેવું હોય તો એ કહેવાય. પણ તમને થયું છે કેવી રીતે? તમને તમારા કારણે થયું છે, તમારા આત્માની એ દશા તમે પોતે કરી છે એટલે થયું છે સમ્યક દર્શન. એટલે અહીંયા આગળ કહે છે કે જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. જો મૂળ કારણ બતાવ્યું, તમે મુમુક્ષુ છો, જે મુમુક્ષુઓ છે એટલે કે તમે, તમને સમ્યક દર્શન થયું એટલે તમે મોક્ષાર્થી છો, એટલે તમને પણ ઉપચારથી પદાર્થ નિર્ણયના હેતુપણાને લીધે સમ્યક્ત્વ પરિણામના અંતરંગ હેતુઓ કયા છે, કારણ કે તેમને એટલે તમને દર્શન મોહનીય કર્મના ક્ષય આદિક છે. એટલે તમારું દર્શન મોહનીય ગયું છે, દર્શન મોહનીયનો તમે ક્ષય થયો છે, એ કોણે કર્યો છે? તમે કર્યો છે. એટલે તમારી એવી દશા છે કે અંતરંગ કારણ કયું, અંતરંગ હેતુ કયા. પણ આમાં પણ દર્શન મોહનીય જે છે એ કર્મ જે છે એ પણ પાછું નિમિત્ત કારણ કહેવાય. તમે પોતે જ એવી દશા કરી છે, તમે પોતે જ તમારી યોગ્યતા છે, તમારા સમ્યક્ત્વના પરિણામ થવા, એ તમારી યોગ્યતા, એ પરિણામ થયા એ નૈમિતિક થયું, અને જેના પરિણામ થયા એવું આત્મા, એ આત્મા પોતે જ ઉપાદાન કારણ છે. સમ્યક દર્શનની પર્યાય થઈ ને એટલે આત્માની પર્યાય બદલાઈ, એ બદલાઈ એટલે નવી પર્યાય થઈ, એને આપણે નૈમિતિક કહીએ. તો એ વખતે નિમિત્ત તરીકે ભગવાનની વાણી હતી, બહુ સ્પષ્ટ વાત છે. એટલે બાહ્ય કારણ તરીકે આપણે સર્વજ્ઞના મુખમાંથી નીકળેલી કે તત્વજ્ઞાન રૂપ દ્રવ્ય સ્ત્રુત હતું એમ કહી શકીએ. આ નિયમસારની ગાથા 51-55 ટીકામાંથી લેવામાં આવી છે, 51-55 નિયમસાર એમાંથી આ વાત લીધી છે. ચોથું, કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે. કોઈ પુરુષને એટલે કોઈ આત્માને, કોઈ જીવને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ છે. બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાય વ્યાપાર છે. છેદનનું પણ અંતરંગ નિમિત્ત કારણ કર્મોદય છે. બહિરંગ કારણ પ્રમત જીવની કાય ક્રિયા છે. મરણનો પણ અંતરંગ નિમિત્ત હેતુ આંતરિક નિકટ સંબંધનો આયુષ્યનો ક્ષય છે. બહિરંગ કારણ કોઈની કાય વિકૃતિ છે. આ નિયમસારની 68 ગાથામાંથી ઘણી બધી વાત એક સાથે મૂકી દીધી છે, બધીને એક પછી એક આપણે સમજીએ ધીરે ધીરે એટલે સમજાઈ જશે. કોઈ પુરુષને બંધનું અંતરંગ નિમિત્ત કર્મ છે. કર્મને જયારે અંતરંગ નિમિત્ત કહ્યું ત્યારે શું કહે છે? કે બંધનનો બહિરંગ હેતુ કોઈનો કાય વ્યાપાર છે. એટલે કોઈ કાયાની ક્રિયા થઈ, કાયાનો વ્યાપાર જે થયો, એ બહિરંગ કારણ એટલે કાયાની કોઈ પણ જાતની ક્રિયા થઈ તો એને લઈને બંધ થયો, એને લઈને બંધ થયો. કે ત્યાં અંતરંગના બહિરંગ કે રીતે લીધા છે, શેને માટે લીધા છે? એ કોઈ પુરુષને બંધનનું અંતરંગ નિમિત્ત કર્મ કહ્યું છે ને, એ કર્મને માટેની વાત લીધી છે. બંધનનું મૂળ કારણ નિમિત્ત એ કર્મ તરીકે લે, ત્યારે પછી બહિરંગ શું હોય? તો બહિરંગ તો કઈ કાયાનો વ્યાપાર એટલે કાયાની ક્રિયા હોય. જેવી કાયાની ક્રિયા છે તેવું એ પ્રમાણે એને બંધનનું તો બંધ પડે છે. એટલે એમાં અંતરંગ તો એ કર્મ છે. એટલે કાયાનો વ્યાપાર જયારે થાય છે, જયારે ફળ આવે છે, ત્યારે પણ આપણે એમ કહી શકીએ કે મૂળ કારણ તો એ કર્મ છે અને એ વખતે એ કાયાનો એવો વ્યાપાર થયો એમ. બીજી એક વાત છે કે છેદન નું પણ અંતરંગ નિમિત્ત કારણ કર્મોદય છે. છેદન છેદવામાં આવે તેનું પણ અંતરંગ નિમિત્ત કારણ કર્મ નો ઉદય છે અને બહિરંગ કારણ પ્રમત જીવની કાય ક્રિયા છે. એટલે જે જીવ પ્રમત ભાવે પ્રમાદ ભાવે ઉન્મત થઈને એ ક્રિયા કરે કોઈને છેદવાની એ બાહ્ય કારણ કહેવાય, પણ એનું અંતરંગ કારણ છે તો એ વખતે એવો કર્મનો ઉદય હતો માટે એવું છેદન થયું. મૂળ કારણ આ ને બહારનું બીજું કારણ આ. આ શબ્દમાં એક વાત છે કે એક સાધક મહાત્માએ એક વખત એ વાત કરી કે આપણે બધા કેવા છીએ, તો કે આપણે બધા કૂતરા જેવા છીએ, ડોક જેવા છીએ. કૂતરું બેઠું હોય અને એની પૂંછડી ઉપર પગ મૂકવામાં આવે, એની પૂંછડી દબાઈ જાય તો એ હવ કરીને બટકું ભરે છે, એનું મોડું જે તરફ છે ત્યાં જે છે ને એને બટકું ભરી લે છે, પાછળ જોતું નથી. એની આગળ મોઢા આગળ જે આવ્યું છે એને એ બટકું ભરી લે છે. બે માણસ જાય છે, એક કૂતરાના મોઢા આગળથી જાય છે અને એક કૂતરાની પૂંછડી તરફથી જાય છે. કૂતરું બેઠું છે અને બેઠેલા એ ડોગની પૂંછડી ઉપર જોરથી પગ પડી જાય છે, એટલે કૂતરું જે હાવ કરીને બટકું ભરી લે છે એ બાઈટ કરે છે, તો કોને કરે છે? એના મોઢા આગળ જે માણસ જઈ રહ્યો છે એને બાઈટ કરી લે છે. હવે કૂતરાની પૂંછડી દબાવનાર બીજો માણસ છે અને એ બાઈટ કરે છે બીજા માણસને. આ ઉદાહરણ આપી અને એમને બહુ સરસ તત્વજ્ઞાનની વાત કરી કે આપણે બધા એવા છીએ. કેમ એવા છીએ? કે આપણે મૂળ જે છે સંયોગ જે પ્રાપ્ત થાય એટલે એ સંયોગો અનુસાર આપણે ક્રોધ કરીએ કે દ્વેષ કરીએ છીએ, પણ મૂળ કારણ શું છે? તો કે એ વખતે આપણે પહેલા કર્મ કરીને આવ્યા છીએ એનો ઉદય આવ્યો છે. એ કર્મના ઉદયને આપણે જોતા નથી અને પેલા કૂતરાની જેમ સમજ્યા વગર જે સામે દેખાયું એને બાઈટ કરી લીધું. તમારો તો એક્સિડન્ટ થવાનો જ હતો પ્રભુ, એક્સિડન્ટ તમારો થવાનો હતો. એ વખતે તમે કોની ઉપર ગુસ્સો કરો છો, કોને મારી બેસો છો? તો કે જે પેલો એક્સિડન્ટ કરનાર છે ને એને. પણ એમ નથી વિચાર કરતા કે તમને એ એક્સિડન્ટ થાય ને એ વેદના ભોગવવી પડે, એ તો તમે પૂર્વે એવું કર્મ બાંધીને જ આવ્યા હતા. એટલે સામે જે આવ્યું એની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાનો. અહીંયા એ વાત કહી છે કે છેદન કોઈ શરીરમાં એને છેદવામાં આવ્યું, એને ચપ્પુ મારવામાં આવ્યું, તો એ ચપ્પુ એને વાગ્યું એનું નિમિત્ત કારણ એના કર્મનો ઉદય છે. અને બહિરંગ કારણ શું છે? તો કે જે છરી મારનાર પેલો પ્રમત બીજો જીવ છે, પ્રમાદી જીવ કોઈ, એ જીવની એની કાયાની ક્રિયા છે. એની કાયાની ક્રિયા કઈ છે? એના ભાવની વાત જવા દો. એના ભાવ શું છે આપણે જાણતા નથી. ડોક્ટર હોય એ પણ છરી તો મારે, પણ એના ભાવ જુદા છે. એટલે બહિરંગ કારણ નહીં લીધું. બહિરંગ કારણ હજી આગળ એક લે છે, બીજું એક લે છે કે મરણનો પણ અંતરંગ નિમિત્ત હેતુ, અંતરંગ નિમિત્ત હેતુ, અંતરંગ કારણ એ આંતરિક નિકટ સંબંધનો આયુષ્યનો ક્ષય છે. મરણ થાય છે તો આયુષ્યનો ક્ષય થાય છે. અને બહિરંગ કારણ કોઈની કાય વિકૃતિ છે. એ કાયા જે છે એની અંદર કોઈક પ્રકારે રોગ થયો છે, કેન્સર થયું છે, કંઈ પણ થયું છે, હાર્ટ એટેક આવ્યું, કંઈ પણ થયું, એ કાયાની વિકૃતિ થઈ, એ બહિરંગ કારણ છે. અને અંતરંગ કારણ શું બતાવ્યું? આયુષ્ય નો ક્ષય, આયુષ્ય કર્મ પૂરું થયું. એટલે પહેલા વાક્યમાં એ જ વાત આવી જાય છે કે અંતરંગ નિમિત્તે કોઈ કર્મ છે, કોઈ કર્મ જે છે એને કારણે થાય છે. પણ બહિરંગમાં શું છે? તો કે કાયાનો વ્યાપાર છે, એટલે કાયાની ક્રિયા છે. આ રીતે પણ બહિરંગને અંતરંગ સમજવામાં આવે એટલા માટે આ એ નિયમસારની ગાથા 68ની ટીકામાંથી આ લેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન 470, ઉપાદાન કારણ કોને કહે છે? ઉત્તર, ઉત્પત્તિના કારણને ઉપાદાન કારણ કહે છે. ઉત્પત્તિના કારણને ઉપાદાન કારણ, ઉત્પાદન કારણ કહે, સોરી. અહીંયા પ્રશ્ન જે છે ને, અહીંયા ઉપાદાન કારણ કોને કહે છે એમ મૂક્યો છે અને અહીંયા જવાબમાં એ ઉત્પાદન કારણ લખ્યું છે. ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે. દ્રવ્યોનું ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે. ઉત્પન્ન થવાના કારણમાં દ્રવ્યનું ધ્રુવપણું, કેમ કે દ્રવ્ય હોય તો થાય ને, નહીંતર તો ઉત્પાદ ક્યાંથી થાય, પર્યાય થાય ક્યાંથી, અને પૂર્વ પર્યાયનો વ્યય, પહેલાની પર્યાય છે તેનો વિનાશ, એનું વિલીન થઈ જવું, તે ઉત્પાદનના કારણ છે. જો આમ ન માનવામાં આવે તો કેવળ સર્ગ એટલે ઉત્પાદ જ શોધનાર કુંભની એટલે વ્યય અને દ્રવથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની ઉત્પાદન કારણના અભાવને લીધે ઉત્પત્તિ જ ન થાય. આ ઉત્પાદ વ્યય ધ્રુવમાંથી લીધું છે અને આમાં તો બહુ બીજી બધી વસ્તુ આગળની સમજ્યા પછી આ વાત સમજાય એવું છે. પ્રવચનસારની ગાથા, પ્રવચનસારના જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાંથી આ વાત લીધી છે. હા, પ્રવચનસાર ગાથા 100, આ બહુ મહત્વની ગાથા છે. પ્રવચનસારની 100મી ગાથા ઉપર તો ગુરુદેવના કેટલા પ્રવચનો થયા છે, 5 પ્રવચન થયા છે. અમે પ્રવચનસારનો જયારે સ્વાધ્યાય કરતા હતા ત્યારે અમે પણ સ્વાધ્યાયમાં પણ મને લાગે યાદ છે ત્યાં સુધી 3 કે એટલા તો થયા હતા, બરાબર છે, 100મી ગાથા ઉપર. આ તો એટલી બધી વાત આગળની પાછળની કેટલી બધી વાત સમજીએ ત્યારે આ વાત સમજાય એવું છે. ઠીક છે, આપણે પ્રયત્ન કરીએ છીએ. અહીંયા આ વાત ઉત્પાદ વ્યય ધ્રુવ એની લેવામાં આવેલી છે. એ ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ 3 છે તે એક સાથે હોય છે, એક સમયમાં હોય. આ મૂળ બેઝિક વસ્તુ સમજી લો પહેલા, કે ઉત્પાદ વ્યય ને ધ્રુવ ત્રણે એક જ સમયમાં હોય. અને જો ઉત્પાદ ન હોય કે ધ્રુવ પણ ન હોય તો પછી વ્યય કોનો હોય? પહેલા ઉત્પાદ થયેલો છે તો એનો વ્યય થાય, અથવા તો વ્યય નથી થતો, પહેલાની પર્યાયનો વ્યય ન થાય, નાશ ન થાય, તો નવી પર્યાય ઉત્પન્ન કેવી રીતે થાય? પહેલાની પર્યાય જે છે નાશ ન પામે એ જ પર્યાય રહે તો નવી ક્યાંથી ઉત્પન્ન થાય? એટલે એ વ્યય થવો એ પણ જરૂરી છે અને ધ્રુવ તો હોવું જ જોઈએ. એટલે વ્યય અને ધ્રુવ એ બંનેને તમે ન માનો અને એકલા ઉત્પાદને માનો, એકલું ઉત્પન્ન થવું એમ માનો, એવું શક્ય નથી, એવું થઈ શકે નહીં. ઉત્પાદને માટે એક બીજો શબ્દ છે સર્ગ. સર્ગ એટલે ઉત્પાદ. હવે અહીંયા વાત સમજાશે. મૂળ વસ્તુ શું કહી કે ઉત્પાદ વ્યય ને ધ્રુવ ત્રણે એક જ સમયમાં હોય છે, અને જ્યારે કોઈપણનો ઉત્પાદ થાય છે ત્યારે એની પહેલાની પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, અને એ વખતે ધ્રુવ પણ એ દ્રવ્ય છે. પણ જો તમે એમ માનો કે એકલો જ ઉત્પાદ થાય છે અને ધ્રુવ અને વ્યય નથી, તો એ વાત અસત્ય ઠરે છે, એવું હોઈ શકે નહીં. એટલે એમાં સિદ્ધાંતની વાત એ કહેવી છે કે વ્યય હોવો જ જોઈએ તો જ નવો ઉત્પાદ થાય, એટલે સર્ગ થાય. ધ્રુવ તો હોય જ પણ સાથે વ્યય પણ હોવો જોઈએ. હવે આ વાતને આપણે સમજીએ કે ઉત્પત્તિના કારણને ઉત્પાદન કારણ કહે છે, દ્રવ્યનું ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય તે ઉત્પાદન કારણ છે. આ તો સહેલું છે, સમજાય તેવું. જો આમ ન માનવામાં આવે તો શું ન માનવામાં આવે? કે દ્રવ્યોનું ધ્રુવપણું તથા પૂર્વ પર્યાયનો વ્યય, પહેલાની પર્યાયનો વ્યય અને ધ્રુવપણું જે છે તે ઉત્પાદનના કારણ છે, એમ જો માનવામાં ન આવે તો શું થાય એ અહીંયા આગળ કહ્યું છે. તો એમ કહ્યું છે કે જો આમ માનવામાં ન આવે તો કેવળ સર્ગ એટલે કે ઉત્પાદ, એકલો ઉત્પાદને શોધનાર કુંભની, એકલા ઉત્પાદને શોધે છે જે એવા કુંભની, વ્યય અને ધ્રુવથી જુદો એકલા ઉત્પાદ કરવા જનાર ઘડાની, એનો અર્થ એમ થયો કે જેને વ્યય પણ નથી અને ધ્રુવ પણ નથી, એવું ઉત્પન્ન થવા જનાર ઘડો, ધ્રુવ વિના ઘડો ઉત્પન્ન થવા જઈ રહ્યો છે અને એને પાછું કોઈ પહેલા પૂર્વની પર્યાય પણ નો વ્યય પણ નથી, એવા ઘડાની ઉત્પાદન કારણના અભાવને લીધે, કેમ કે હવે એને ઉત્પાદન કારણ તો મળતું જ નથી, ધ્રુવ નથી કે પૂર્વની પર્યાય નથી, એટલે એને એવું ઉત્પાદન થવાનું કાર્ય મળતું નથી, તો શું થાય? તો કે એ ઘડો ઉત્પન્ન થાય એટલે એનો જ અભાવ થઈ જાય, ઉત્પાદનનો જ અભાવ થઈ જાય, એટલે ઉત્પાદન કારણના અભાવને લીધે તેની ઉત્પત્તિ જ ન થાય, અથવા તો અસતનો જ ઉત્પાદ થાય. અસત, સત એટલે હોવાપણું, અસત એટલે ન હોવાપણાનો જ ઉત્પાદ થાય. ત્યાં પહેલું, જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાએ ભાવોની ઉત્પત્તિ જ ન થાય. હવે એના ઉપરથી આપણે સમજવાનું શું છે, આપણા આત્માના ભાવ તરફ લઈ જાય છે. એના ઉપરથી જે સમજવાનું તાત્પર્ય છે તે આ છે કે જો એ રીતે આપણે એકલા કુંભનો ઉત્પાદ કહેતા હોઈએ કે ઘડો ઉત્પન્ન થાય અને એમાં ધ્રુવ પણ ન હોય અને પહેલાની પૂર્વની પર્યાય પણ ન હોય એવી રીતે થાય તો એ થઈ શકે નહીં, અને એવું માનવામાં આવે તો એ ઘડાનો ઉત્પાદ થતો નથી અથવા તો અસતનો જ ઉત્પાદ થાય, એટલે જે ન હોવાપણાનો ઉત્પાદ થાય છે. હવે એના ઉપરથી એમ કહે છે કે જો કુંભની ઉત્પત્તિ ન થાય આ રીતે સમજીએ તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય. એ જ રીતે તમે આત્માને જે ભાવ કરનારું દ્રવ્ય છે એ દ્રવ્યને તમે ન માનો અથવા તો એની પૂર્વની પર્યાય જે છે એને તમે નથી માનતા, એના વિના તમે ભાવ ઉત્પન્ન થવાની વાત કરતા હો તો એ ભાવની પણ ઉત્પત્તિ જ ન થાય, એ પણ અસતનો જ ઉત્પાદ થાય. અર્થાંત જેમ કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો ઉત્પાદ જ ન થાય એવો દોષ આવે, અથવા તો જો અસતનો ઉત્પાદ થાય તો વ્યોમ પુષ્પ આકાશ ફૂલ આકાશમાં ફૂલ આકાશના ફૂલ હોય નહીં વગેરેનો પણ ઉત્પાદ થાય, અર્થાંત શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એવો દોષ આવે. એટલે આવો દોષ ના આવે એ માટે તમારે શું સમજવું પડે, શું માનવું પડે કે દ્રવ્યોનું ધ્રુવપણું તથા તેની પૂર્વની પર્યાય છે કે પર્યાયનો વ્યય, એ બે વસ્તુ જે છે તે ઉત્પાદનું કારણ છે. આમાં તો ઘણું છે, આખી મૂળ ગાથા જે છે સ્વામી ગાથા અદભુત ગાથા છે અને એ ખૂબ સમજવા જેવી છે. આ બધું આમનામ કંઈ સમજાય એવું નથી, ગુરુદેવે પણ એની પર ખૂબ પ્રવચન આપ્યા છે અને એમાંથી તો એટલું બધું તત્વજ્ઞાન ભરેલું પડ્યું છે એ સમજવા જેવું છે. પ્રવચન સાર અદભુત છે અને એનો જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન વિભાગ છે એ તો તત્વજ્ઞાનથી ભરેલો છે. પહેલો અધિકાર જ્ઞાનનો અધિકાર છે, એમાં તો સર્વજ્ઞની વાત અને કેવળી ભગવાનની વાત અને જ્ઞાનની જે વાત કરી છે અદભુત છે, એવું ક્યાંય વાંચવા મળે ને એવું નથી, બીજે ક્યાંય મળે એવું નથી. કેમ કે એ ગાથાઓ એવી છે અને એની ઉપર ગાથાની ટીકા લખનારા અમૃતચંદ્રાચાર્ય ભગવાન પણ એવા થયા અને પછી આપણા પુણ્યના ઉદય ગુરુદેવે આ વાત એવી સમજાવી છે. એટલે પ્રવચન સારનો અભ્યાસ કરવા જેવો છે. સ્વાધ્યાય પૂરો થઈ ગયો છે પણ એ બધા હજી જ સ્વાધ્યાય તત્વધારા.com ઉપર અવેલેબલ છે અને ત્યાંથી ડાયરેક્ટ પણ સાંભળી શકાય તેમ છે. તત્વધારા.com ક્લિક કરી અને એના પ્રવચનમાં જઈ અને ઓડિયોમાં પ્રવચન સાર એટલે બધા જ પ્રવચન સારના સ્વાધ્યાય તમને મળશે. એમાં કોઈ પણ જાતનું એડિટિંગ કે કંઈ પણ કર્યું નથી, ડબિંગ કંઈ નથી અને એમને એમ જેવા છે તેવા વચ્ચે પ્રશ્ન પણ થયા છે અને જે રીતે સમજ્યા છે તે રીતે છે. એટલે સમય મેળવી અને આ અભ્યાસ કરવા જેવો છે. તો અહીંયા આપણે ગાથા પ્રવચન સાર ગાથા 100 એની ટીકામાંથી આ વાત લીધી અને એને આપણે સમજ્યા છીએ. હવે એના પછી પણ પાછી આ જે વાત આવે છે સંહાર નાશ વ્યય સંહારના કારણ એ પણ એ વાત પણ પાછી પ્રવચન સારની સ્વામી ગાથામાંથી જ લીધી છે. 100 ગાથાની ટીકા પણ બહુ મોટી છે એટલે એની જ વાત છે અને એમાં આપણે આવતી વખતે સમજશું, એમાં ઘણું સમજવાનું છે. સો ગાથા આખી જ સમજવા જેવી છે એટલે આ બીજો ભાગ આમાં લીધો છે. એટલે 100 ગાથાની ટીકા જ ઘણી મોટી છે અને શક્ય હોય તમને અને ટાઈમ હોય તો એ 100 ગાથા પ્રવચન ચારનો સ્વાધ્યાય તમે સાંભળી લો, બહુ ઉપયોગી થશે, ખૂબ ઉપયોગી થાય એવું છે. તત્વધારા.com ઉપર જઈ અને એમાં તમે પ્રવચનમાં જાઓ, ઓડિયોમાં જાઓ અને ઓડિયોમાં ત્યાં પછી પ્રવચન સાર અને એમાંથી તમે ગાથા 100 છે એ જોઈ લો. 100 ગાથાના જેટલા છે એમાંથી પહેલું બીજું ત્રીજું એવું લગભગ 3 છે મને યાદ છે ત્યાં સુધી, એ બધા ઓડિયો તમે ત્યાંથી જ ક્લિક કરીને સાંભળી શકશો. તમને વચમાં એમાં એક બીજી સગવડ છે કે તમે આ કન્ટિન્યુઅસ 1 કલાક ન સાંભળી શકો તો વચમાં પોઝ કરવાની સગવડ છે, એટલે પોઝ કરશો ત્યાં સુધી સંભળાય ફરી પાછા અનપોઝ કરીને ફરી પાછા ત્યાંથી જ આગળ સાંભળી શકાશે. એમાં રિવાઇન્ડ નથી, ઓનલાઈન એ રિવાઇન્ડ નથી. તમને જો રિવાઇન્ડ કરીને એવી રીતે કરીને સાંભળવું હોય વધારે તો પછી તમે ડાઉનલોડ કરી શકો છો.
રમેશભાઈ છે
આપ બોલો પ્રભુ.
આમાં તમે જે અસતનો ઉત્પાદ ન હોય તો જે સમૂર્છિત જીવો જે પેદા થાય છે એ શું ફિનોમિના છે?
કોઈ જીવ તો પેદા થતો નથી, ઉત્પત્તિ જે છે આ પર્યાયની જે ઉત્પત્તિ છે એની વાત છે. જીવ તો દ્રવ્ય છે એટલે કોઈ દ્રવ્ય જે છે તે તો ઉત્પન્ન થતું જ નથી, દ્રવ્ય તો છે જ
બરોબર.
જે ઉત્પન્ન થાય છે તે તો પર્યાય ઉત્પન્ન થાય છે. હવે એ દ્રવ્ય જે છે જીવ દ્રવ્ય હોય કે પૂતગળ દ્રવ્યો ગમે તેને લઈએ આપણે તો એની કોઈ ને કોઈ એક પર્યાય હોય છે બરાબર છે, અને દ્રવ્ય જે છે એ પર્યાય વિનાનું હોય નહીં. એટલે જયારે એની બીજી પર્યાય થાય ત્યારે તમારે એક માનવું જ પડે કે એની પહેલા પૂર્વની પર્યાય હતી. અને એ બીજી પર્યાય થાય ત્યારે પહેલી પર્યાય ગઈ ન હોય અને બીજી પર્યાય થાય એવું બની શકે નહીં. એટલે એક સાથે બે પર્યાય હોય નહીં, એક સાથે બે સ્થિતિ હોય નહીં, કોઈ એક જ સ્થિતિ હોય. એટલે જ્યારે જ્યારે સ્થિતિ બદલાય છે એ સમયે સમયે એક એક સમયે જે પર્યાય બદલાય છે નવી સ્થિતિ ઉત્પન્ન થાય છે, એના અર્થમાં એમ આવી જ જાય છે કે એ સ્થિતિ જેની બદલાય છે તે ધ્રુવ, એ દ્રવ્ય પોતે છે સાથે, અને બીજું શું છે કે પહેલાની જે પર્યાય છે એ ગઈ, એનો નાશ થયો, એ વિલીન થઈ ગયું, બરાબર છે ને? એટલે એ વાત અહીંયા ઉત્પાદ વ્યય અને ધ્રુવ જે લીધા છે એ સો ગાથાની અંદર, એને પછી એમાં સિદ્ધ કર્યું છે કે તમે એમ માનતા હો કે એમાંથી એક વસ્તુને કાઢી નાખીએ તો કાઢી શકાશે નહીં, એટલે જુદી જુદી રીતે એમાં લેવામાં આવ્યું. એમાં પહેલું આ જે લીધું એમાં એમ લેવામાં આવ્યું કે ઉત્પાદને લઈને વાત કરી કે ચલો ઉત્પાદને આપણે રાખીએ અને વ્યયને નથી રાખવો તો કેમ થાય? વ્યય વિના ઉત્પાદ થાય
ના થાય?
પુરુષની પર્યાયનો વ્યય થયા વિના ઉત્પાદ થાય તો ન થાય, એ આપણને પછી તર્કથી સમજાયું. અને એમાં તર્કથી બે રીતે એમાં ભૂલ આવે છે એ આપણને સમજાયું કે પછી કે એવી રીતે જો તમે ઉત્પાદ માનવા માણસો તો પછી એ વ્યોમ ફૂલ એટલે આકાશના ફૂલની જેમ ગમે તેમાંથી બધું ઉત્પન્ન થવા માંડે, એવું તો બનતું નથી. એટલે જે દ્રવ્ય છે તે તો રહે જ છે, ધ્રુવપણે રહે જ છે, એની જે પર્યાય છે તે બદલાય છે અને એના ઉત્પાદ અને વ્યયના સંબંધ બતાવ્યા છે આ બધા. એટલે આ ગાથા જે છે સ્વામી ગાથા એની અંદર ઘણી જુદી જુદી રીતે બધું બતાવ્યું છે. હવે આ જ રીતે આગળ પછી વ્યયને માટે બતાવ્યું કે એકલો વ્યય લઈ લો, ચલો તમે એક દ્રવ્ય લીધું એનો વ્યય એકલો વ્યય લો, ઉત્પાદ લો જ નહીં તો એમ પણ નહીં થાય. વ્યય થાય ક્યાંથી? એ વ્યય થાય તો બીજી પર્યાય તો થાય જ, અને એ વ્યય થાય છે એનો અર્થ કે પહેલા પૂર્વે પર્યાય એ પર્યાય હતી એ પણ નક્કી થાય છે. એટલે એ પર્યાય જે પર્યાય અત્યારે એક્ઝિસ્ટિંગ પર્યાય છે એનો વ્યય થાય એટલે બીજી પર્યાય તો થાય, પર્યાય ના થાય તો દ્રવ્યનો નાશ થાય, એમાં પછી એમ વાત આવે છે. એટલે દ્રવ્યનો તો નાશ થતો નથી, દ્રવ્ય તો ધ્રુવપણે રહે જ છે. તો એકલો વ્યય તમે માનીને ચાલશો તો પણ નહીં ચાલે. પછી ધ્રુવ એકલો લીધો કે ઉત્પાદ અને વ્યય બે છે જ નહીં, એકલો ધ્રુવ લઈએ આપણે ઉત્પાદ વ્યય છે જ નહીં એમ લઈએ, ત્રીજી વાત એ રીતે લેવામાં આવી છે તો ના એમ પણ નહીં થાય. ધ્રુવ કુટસ્થ એની પર્યાય હોય જ નહીં, એવો ને એવો જ રહે, બદલાયા વગર જ રહે એ શક્ય જ નથી. એક કોઈ પર્યાય છે, બરાબર છે, એ એક સમયની એની એ સ્થિતિને દર્શાવે છે. પછી એ બીજા સમયની સ્થિતિ જે છે એને આપણે ભલે એવી ને એવી સ્થિતિ હોય છતાં પણ એને આપણે બીજી પર્યાય કહીએ છીએ, કેમ કે એને કાળની સાપેક્ષતા છે. સમય તો બીજો થઈ ગયો ને,
બરાબર,
જે સમય હતો એના કરતા બીજા સમયની એ પર્યાય કહેવાય ને. એટલે ભલે એવી ને એવી હોય એની ના નથી, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા જ પછીથી ભગવાનની આપણે એમ કહીએ કે ભાઈ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું પછી એમની એવી ને એવી પર્યાય, પણ એ એવી ને એવી છે બીજા સમયમાં એવી જ છે તો પણ શું છે એ બીજા સમયની છે. એટલે એક અપેક્ષા એ છે અને બીજી પણ એની અપેક્ષા છે, આપણે એનો પછી વિસ્તાર કરીએ. પણ એમાં કેવળીની બાબતમાં એક સ્પષ્ટતા કરી દઉં કે કેવળ જ્ઞાનની પર્યાય તો ખરેખર બદલાય છે, પ્રભુની પર્યાયમાં શું બદલાય છે તો કે જગતના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એકી સાથે યુગપદ પ્રભુ જાણે છે કેવળ જ્ઞાનમાં. હવે એક સમયે જાણે છે અને પછીના સમયે જાણે ત્યારે આપણી પર્યાય, દાખલા તરીકે મારી પર્યાય પ્રભુ જાણે તો કેવી રીતે જાણે? કેમ કે એક સમય પહેલા મારી જે પર્યાય હતી એ પછી બીજા સમયે મારી પર્યાય બદલાય છે તો બદલાયેલી જાણે, બરાબર ને? મારી પર્યાય છે, હું 5 વર્ષનો હતો અને જે મારી પર્યાય હતી એ પર્યાય હું જયારે 10 વર્ષનો થાઉં તો પ્રભુ એ રીતે જાણે કે 10 વર્ષનો હોઉં એવી રીતે જાણે. એટલે મારી સમય સમયની પર્યાય પ્રભુના જ્ઞાનમાં કેવી રીતે આવે તો જેમ મારી પર્યાય બદલાય છે એ રીતે જ આવે. છતાંય આપણે કહીએ કે ભાઈ કેવળ જ્ઞાનની પર્યાય એવી ને એવી રહે છે, પણ એમ નથી, ખરેખર જોઈએ તો એમ છે. પણ આ એ પાછું શક્તિ અપેક્ષા એ છે, પ્રભુને કઈ ઉપયોગ મૂકીને આપણી પર્યાય જોવી નથી, પ્રભુ તો પોતાનામાં લીન થયેલા છે, પ્રભુ પોતાનામાં લીન છે. પણ એ જ્ઞાનની એવી તાકાત છે એ બતાવે છે કે જે સમય છે એ જ સમયની એવી જ પર્યાય એ જ રીતે જણાય, સમયે સમય નહીં જણાય. આ બહુ મોટી વાત છે.
ઓકે
સારું, તો પછી આજે આપણે આજનો સ્વાધ્યાય, આપનું નામ શું કહ્યું?
નવીન તેજાણી.
હા નવીનભાઈ, જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
ચાલો, જય જીનેન્દ્ર. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ, પછી ફરી પાછા આવે સોમવારે મળીશું.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.
જય જીનેન્દ્ર.